તારીખ 12/2/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 477 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 272.
બરાબર જાણવા છતાં મુમુક્ષુજી સમ્યક દર્શનને પ્રાપ્ત કરતો નથી. સમ્યક દર્શનને પ્રાપ્ત કરતો નથી ત્યારે કોઈને કોઈ પ્રકારે એ અટકી જાય છે, અટકી ગયેલો હોય છે. તે તે પ્રકાર કયા છે એ આ બોલનો વિષય છે. પ્રથમ એ લીધું કે પરતરફના ભાવમાં ઊંડે ઊંડે એનો રાજીપો છે અને ઠીક છે. પરતરફના ભાવમાં સામાન્ય લીધું, એક ધારો પરિણમનનો પ્રવાહ મિથ્યાત્વની દશામાં એટલે સમ્યક દર્શન પહેલા પરતરફનો છે, બધા જ પરિણામ પરતરફના છે. સામાન્ય રીતે એ પરતરફના પરિણામમાં એને દુઃખ અને ઉપાધિ લાગતા નથી, ઉલટાનું ઠીક પડે છે, રાજીપો આવી જાય છે એટલે ઈષ્ટ લાગે છે, સારું લાગે છે. અને તેનું મુખ્ય કારણ તો એ છે કે એને એમાં અસાતા નથી. મુમુક્ષુપણામાં પણ સાતાનું જે વેદન છે અને એ સાતાના વેદનમાં એને ઠીક છે, અસાતા નથી, એથી ઠીક છે એવું જાણીને જાણીને પણ આત્મશાંતિનો અભાવ એને ખૂંચતો નથી. રાગીપો છે એનો અર્થ છે આત્મશાંતિનો અભાવ છે એને ખૂંચતો નથી, એને પોસાય છે. એ વિના પણ એને રહેવું પરિણમવું જીવવું પોસાય છે એટલે એ જીવ ત્યાં અટકેલો છે. કોઈ જીવ શાસ્ત્ર જ્ઞાનનો વિકાસ કરે છે અથવા વર્તમાન ઉઘાડનો વિષય શાસ્ત્ર જ્ઞાનને બનાવે છે તો એમાં એને સંતુષ્ટપણું થાય છે કે દુનિયાદારીના વિજ્ઞાન કરતાં, દુનિયાના વિષયોના જ્ઞાન કરતાં મારી બુદ્ધિને મેં શાસ્ત્રમાં લગાવી છે અને એ વિષયમાં મારું પારંગતપણું છે. એમ એકાંતે પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય છે. પરલક્ષી જ્ઞાનનો સીધો અર્થ એ છે કે આત્માને છોડીને, આત્માનું લક્ષ્ય છોડીને જે જ્ઞાનની પ્રવૃત્તિ છે તે સર્વ પ્રવૃત્તિ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ છે. જ્ઞાનમાં આત્માનું લક્ષ્ય થાય ત્યાંથી માંડીને જેટલી કોઈ સાધક અવસ્થા છે એમાં જ્ઞાન સ્વલક્ષી છે અને એ સ્વલક્ષી જ્ઞાન આત્માને સાધતું જ્ઞાન છે. તેથી પરિપૂર્ણ આત્માને સાધતું જ્ઞાન વર્તમાન અવસ્થામાં ક્યાંય સંતોષાઈને ફસાઈ જાય એવું બનતું નથી. બોલ આવે છે કે જ્ઞાનીને વૈરાગ્ય હોય છે, એનો અર્થ શું છે કે જે જ્ઞાનમાં પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ ભાષું છે તેને પોતાની પૂર્ણતાને વશ, પોતાની પૂર્ણતાને કારણે અન્ય પદાર્થની અપેક્ષા નથી તે વૈરાગ છે. જેમ અપેક્ષા ભાવ તે વૈરાગ્યનો અભાવ સ્વરૂપે છે, પરની અપેક્ષાનો ભાવ તે વૈરાગ્યના અભાવ સ્વરૂપે છે, એમ પરની અપેક્ષા નહીં હોવી તે વૈરાગ્ય સ્વરૂપે છે, એમ સામે સામે છે. કે છે પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય છે એટલે ઉઘાડરૂપ જ્ઞાનમાં અલ્પજ્ઞપણામાં પણ એને સંતોષ રહે છે. એનો સીધો અર્થ એ છે કે એને પોતાના પરિપૂર્ણ અનંત જ્ઞાન સામર્થ્યનો ખ્યાલ નથી, તેથી ઓછામાં પણ સંતોષાઈ જાય છે. ગમે તેટલો ઉઘાડ હોય, બારમનો ઉઘાડ સમ્યક દ્રષ્ટિ કે મુનિને હોય તો પણ તે કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે. શાસ્ત્ર પ્રમાણ તો એવું છે કે કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે, અને દિવ્ય ધ્વનિના અનંતમાં ભાગે બાર અંગમાં સંકલન થાય છે. પછી વેઠેની વાત કેટલા મેં ભાગે રહી એનો વિચાર કરી લેવાનો. એકનું અંદરમાં આત્મામાં જ્ઞાન સામર્થ ભર્યું હોવા છતાં માત્ર અલ્પ ઉઘાડમાં લોકોની અપેક્ષા એ ભલે ઘણી બુદ્ધિ હોય, પણ એ જ્ઞાન આત્માના જ્ઞાનના સામર્થ્ય પાસે તો એ ઘણો અલ્પ છે, અત્યંત અલ્પ છે. ક્યાં જ્ઞાનનો સમુદ્ર ને ક્યાં ખાબોચ્યું એના જેવી વાત છે. એ છીછરામાં જે સંતોષ આવી જાય છે તે સૂચવે છે કે એને પોતાના સામર્થ્યનું ભાન નથી અથવા લક્ષ નથી, એ રોકાય છે. જાણ્યું છે તત્વનું સ્વરૂપમાં એમ જાણ્યું છે કે આત્મામાં અનંત જ્ઞાનનું સામર્થ્ય છે, તો પછી આત્મામાં અનંત જ્ઞાનનું સામર્થ્ય એમ જાણનારને અલ્પજ્ઞપણામાં એટલી છીછરાશ કેમ આવે કે એમાં એ સંતોષાઈ જાય અથવા એને ઘણું જ્ઞાન છે એમ લાગે, એમ કેમ એને બને? જો એમ બને છે તો ઓલું એને જાણ્યું છે એ બરાબર જાણ્યું નથી. આમ કહે કે શાસ્ત્ર આત્મામાં અનંત જ્ઞાન છે, પણ એ બરાબર ક્યારે? કે અલ્પજ્ઞતાની કિંમત ન રહે ત્યારે. અલ્પજ્ઞતાની પણ કિંમત રહે અને સર્વજ્ઞપણાની પણ કિંમત રહે, બે વાત બનતી નથી. જેને સર્વજ્ઞપણાની કિંમત છે એને અલ્પજ્ઞપણાની કિંમત નથી. અથવા બહારના કાર્યોની આવડતના અભિમાનમાં અટકી જાય છે. બીજા કરતા કાર્ય કુશળતા વિશેષપણે હોય તો એમાં પણ એને અભિમાન થાય છે. અભિમાન થાય છે એમાં અંદરમાં વિપરીત શું થાય છે એમ વિચારીએ તો એના પુરુષાર્થનો વેગ ઊંધો જાય છે. જે બહારના કાર્યોમાં કાર્ય કરવા બાજુનું વલણમાં બળ છે, જોર છે, એ એના ઊંધા પુરુષાર્થનું સ્વરૂપ છે. જે પુરુષાર્થ સ્વસન્મુખ થઈને આત્મામાં લગાવવો જોઈએ એ હિનમિરી થઈને ઊંધો પડે છે. એટલે એનું સામર્થ્ય છે, ઉઘાડરૂપ જે સામર્થ્ય છે પુરુષાર્થનો સૂક્ષ્મ છે વિરિગુણનો, એનું કામ ઊંધું કરે છે એટલે ત્યાં અટકી જાય છે. અહીં સુધી તો કાલે એવું હતું. બહાર પડવાના ભાવમાં રોકાઈ જાય છે, કોઈને બહારમાં પોતાની વિશેષ પ્રસિદ્ધિ થાય એને બહાર પડવું એમ કહે છે. સારું લેખન કરી શકતા હોય, સારું વક્તૃત્વ કરી શકતા હોય, અથવા સારું ગાઈ શકતા હોય, અથવા કોઈને કોઈ પ્રકારે ગમે તે પ્રકારે બહાર પડવું છે, એને પછી વિવેક નથી કે કેવી રીતે બહાર પડવું છે. એને તો બહાર પડવું છે એટલે બહાર જ પડવું છે. લોકો મને સારો જાણે લોકો મને ઘણા લોકો મને જાણે, ઘણા લોકોમાં મારી ખ્યાતિ હોય, માનનો જ પિતાભેદ છે, એવો પુરુષાર્થ અને એવા લક્ષમાં એનું પરિણમન રોકાયેલું રહે છે, એ પણ એને તત્વજ્ઞાનનું જાણ પણ નિષ્ફળ થવાનું કારણ છે. તત્વજ્ઞાનમાં જાણપણું તો થયું, પણ એ જાણપણું એને નિષ્ફળ થવાનું કારણ થાય છે. બહાર પડવાના ભાવમાં રોકાઈ જાય છે એનો અર્થ છે કે અંદર રહેવાના ભાવ એના નથી. આ સ્પષ્ટ વાત છે. જે પરિણમન અંતર્મુખ થવું જોઈએ એવો એનો ભાવ નથી, એવો એનો અભિપ્રાય નથી, એવો એનો ધ્યેય પણ નથી. તેથી બહાર પડવાનો ભાવ એને વિશેષ વિશેષ કોઈ ને કોઈ પ્રકારથી એનું લક્ષ્ય ત્યાં રહે છે કે મારી પ્રસિદ્ધિ થાય તો સારું, થઈ હોય તો એથી વિશેષ થાય તો સારું, વિશેષ હોય તો સર્વોત્કૃષ્ટ હોય તો સારું, સૌથી વધારે હોય તો સારું, એમ કોઈ ને કોઈ પ્રકાર એને ચાલુ રહે છે. તેથી તે અંતર્મુખ થઈ શકતો નથી, તેના અંદર રહેવાના એ ભાવ નથી, અને તેથી અટકી જાય છે. તેથી બહારમાં તેના પરિણામ રોકાયેલા રહે છે. એ પરિણામ આકુલતામય છે. અંદરની શાંતિને પ્રાપ્ત કરવા માટે બાધક છે. અંદરની શાંતિ પ્રાપ્ત કરવા માટે એ જ પરિણામ બાધક છે. બીજું કોઈ બાધક નથી, પણ એ જ પરિણામ એને બાધક છે. અથવા શુભ પરિણામમાં મીઠાશ રહી જાય છે. જે કોઈ પ્રકારના શુભ પરિણામ નો ઉદય થાય છે તેમાં તેને મીઠાશ એટલે ઠીક લાગે છે કે આ હું સારું કરું છું, એનું એને મમત્વ થાય છે. મને આવા પરિણામ થયા કરો ને આવા પરિણામ મને હો, એવી એની અભિલાષા વર્ત્યા કરે છે. હા, એ બંને પાપમાં જાય છે. અભિમાનમાં રોકાય છે તે પણ પાપના પરિણામ છે, અને બહારના પ્રસિદ્ધિમાં આવવાના પરિણામ, રહેવાના પરિણામ, આવવાના ને રહેવાના એ પાપ ભાવના પરિણામ છે. ચોખ્ખે ચોખ્ખા એમાં શુભ નથી. પછી કોઈ પ્રવચન આપવું કે પુસ્તક લખવું કે ભક્તિમાં ગાયને કાંઈ વિશેષતા બતાવીને એમાં અમુક શુદ્ધ થઈ જાય તો બહુ અલ્પ હોય, એની કાંઈ ગણતરી નથી. એને મુખ્ય પણ એ અશુભ છે અથવા ઘણું અશુભ છે, અને શુભ તો નામનું છે, માત્ર નામનું શુભ છે. એ પ્રકાર છે. એવા અશુભ પ્રકારમાં કોઈ અટકી જાય છે અથવા કોઈ શુભ પરિણામમાં એને મીઠાશ રહી જાય છે. કષાયની મંદતા થાય અને એ કષાયની મંદતા થાય એમાં એને એમ લાગે કે આ સારું છે, આ ભાવ સારા છે. આજે શાસ્ત્રનો સ્વાધ્યાય બહુ સારા ભાવથી થયો, આજે ભગવાનની પૂજા બહુ ભાવથી થઈ. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામ અથવા આત્માના સ્વરૂપ વિષયક સ્વરૂપ ચિંતવનના પરિણામ, જેને ચિંતન કહેવામાં આવે છે, મનન કહેવામાં આવે છે, ઘોલન કહેવામાં આવે છે, એવા કષાયની મંદતાવાળા પરિણામ, એની મીઠાશ રહેવી, એમાં ઠીક પણવાનો અનુભવ થવો, એને સાધન માનવું, એ તો બહુ જાડી બુદ્ધિનો વિષય છે. પણ એ પોતાને પરિણામ થાય ત્યારે પોતાના સ્વરૂપમાં એમ જાણવું હોય કે કોઈ શુભ છે તે શુદ્ધનું સાધન નથી, છ છતાં પણ પોતાને શુભ પરિણામ થાય ને કશાયની મંદતા થાય ત્યારે એની મીઠાશ આવે કે આ ઠીક છે, સારું થયું, એને સાધન જ માન્યું છે. એટલે એના જાણપણાથી વિપરીત પરિણમન થાય છે, એની વિપરીતતાનો એને ખ્યાલ નથી આવતો, એટલે ત્યાં ને ત્યાં અટકેલો રહી જાય. નહીતર તો એને પોતાની જે જાણપણા અનુસાર થતી વિપરીતતા ખ્યાલમાં આવવી જોઈએ, એ ખ્યાલમાં નથી આવતી, એટલે ત્યાં અટકી જાય છે. પોતાને તો ઉપકાર કરી શકે નહીં, પોતાનો અપકાર કરે ને બીજાનો ઉપકાર કરી દે, અભિમાન કરે છે ઉપકાર કરવાનો, ઉપકાર કરી શકતો નથી. પરિણામ કોઈ આવે તો હું કરી શકતો નથી એવું ભાન રહેવું જોઈએ, કોઈને મદદ કરવાના ભાવ આવ્યા એમાં સાધનનું જીવ છે, જરૂરિયાત વાળા છે, મોકલાવવાની. પણ એ વખતે એને ભાન રહેવું જોઈએ કે આ હું કરી શકતો, ભાવ કર્યા, પૈસા ગયા એ સ્વતંત્ર ગયા, અને ગયા એ મારા ગયા તો પૈસાનો ધણી ત્યાગ કરીને પણ રહ્યો છે, પૈસાનો ત્યાગ કરીને પૈસાનો ધણી રહ્યો, આ મેં છોડ્યું એમાં એનો ધણી રહી ગયો, બારમાં ત્યાગ છે ને અંદરમાં સ્વામી છો, એ ખબર નથી પડતી કે આવી વિપરીતતા ભજે છે. વિતરાગનું તત્વ આવું ગંભીર છે, લોકો એમ સમજે કે જો કેટલું દાન દીધું અને કેટલો ત્યાગ કર્યો અને આટલું તો છોડી દીધું છે, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું, દીક્ષા લીધી, ફલાણું કર્યું, મેં છોડ્યું તો બધાનો એક ઉન્માર્ગ શું છે અને સન્માર્ગ શું છે બે વચ્ચેનો તફાવત બરાબર સમજીને અભિપ્રાય માંથી તો એને ફરી જવું જોઈએ. પેલા અભિપ્રાય નો બોલાયો ને, ભૂમિકા ભાવી અચ્છી ને અચ્છા નહીં હૈ તો ફિર પાપ કા ભાવ અચ્છા હૈ, એવું બાત ના રહી. ભૂમિકા ભાવ ભી ખરાબ હૈ તો પાપ કા ભાવ તો ખરાબ હૈ, ઇસમે ક્યા શક
હૈ.
વિચાર આવે તો આવે, લેકિન વો વિચાર આયા વો અચ્છા આયા એસા ક્યો ફિર સવાલ યહાં હૈ, વિચાર આ જાય તો આ જાય, જે વિચાર આયા તો એ અચ્છા વિચાર આયા હૈ, એસા ક્યો સવાર હો જાતા હૈ. ફિર દુનિયામાં આવી એક વિચિત્રતા હોય છે દુર્ગુણની, કે કોઈ ખરાબ કાર્ય થાય, નુકસાની વાળું કાર્ય થાય એટલે બીજાના માથે દોષનો ટોપલો નાખે, અને સારું કાર્ય થાય ત્યારે મેં કર્યું એમ આગળ થઈ જાય. પોતે કર્યું હોય તો પોતાને ઘૂસાડે, સલાહ તો મેં આપી હતી, છેવટે કઈ નહીં તો એ વાતની સલાહ તો મેં આપી હતી, એટલે એ સારું પરિણામ થયું એનું કારણ હું છું મૂળમાં. આવી એક દુર્ગુણની એક સ્થિતિ છે વિચિત્ર. એમ પાપના ભાવ આવે ત્યારે તો એ કાંઈક ને કાંઈક એમ કરે કે આ સંયોગ આવો થઈ ગયો ને ફલાણું આવું કર્મનો ઉદય આવો આવ્યો ને, કંઈ ને કંઈ પ્રકાર ગોતી કાઢે, કાં તો કર્મના ઉદયને પકડે, કાં તો બહારમાં સંયોગરૂપ નો કર્મને પકડે. આપણને ઈચ્છા નથી હોતી પાપ કરવાની, પણ શું થાય, આવું થાય ત્યારે થાય છે, ઠીક. અને જો પૂરી પરિણામ થાય, પરિણામ સારું કર્યું, મેં સારું પરિણામ કર્યું, આ ભાવ મેં સારા કર્યા, દોષ કર્યો તો બીજાએ અને અશુભ કર્યું તો બીજાએ, પાપ કર્યું બીજાએ અને પુણ્યમય થઈ ગયો, એમ એમાં એ સ્વાર થઈ જાય છે. એટલે ભાઈ પણ તું સ્વરૂપે કેવો છો એ તો નક્કી કરવા આવો, કે શુભાશુભ થી રહીત, પુણ્ય પાપ થી રહીત તારું શુદ્ધ ચેતનામય, શુદ્ધ જ્ઞાનમય જે સ્વરૂપ છે એની કિંમત કરવાને બદલે તું શુભની કિંમત કરવામાં ક્યાં રોકાઈ ગયો, ક્યાં અટકી ગયો એમ કહે છે. એ તો કઈ અટકવાનું કાર્ય છે એવું તો કર્તવ્ય છે નહીં, એ કરવા યોગ્ય નથી એમ કેમ આવી જાય બીજી વાત છે, અને એને ભલું માનવું તે બીજી વાત છે. આવી જાય અને એને ધર્મ માને તો એ મિથ્યાત્વ છે. શુભ પરિણામ પોતે મિથ્યાત્વ નથી, અશુભ પરિણામ પોતે મિથ્યાત્વ નથી, કેમ કે એ તો જ્ઞાન દશામાં સાધક દશામાં ધર્મીને પણ આવે છે, શુભ ને અશુભ બંને. એટલે શુભ પોતે મિથ્યાત્વ નથી ને અશુભ પોતે પણ મિથ્યાત્વ નથી, પણ એને ઠીક માનવું તે મિથ્યાત્વ છે, એને ધર્મ માનવું તે મિથ્યાત્વ છે, એને ધર્મનું સાધન માનવું તે મિથ્યાત્વ છે એમ છે. નથી છતાં કેમ એ ખોટું છે ને, મલિન પરિણામ છે એ શુદ્ધતાનું સાધન છે. કપડું સાફ કરવા માટે કોલસો લેશો તો કોલસાથી ઘસો કપડાને, ધર્મ આવતો નથી એવું મિથ્યાત્વપણે માને છે. મિથ્યા માન્યતામાં જગતમાં એવા પ્રકારની પ્રચલિત મિથ્યાત્વની માન્યતા છે, તે બધા જૈન મતથી બહાર છે, અજૈન છે. આ વાત છે. ભગવાન જિનેન્દ્રના મતમાં એવી વાત નથી, આવી વાત છે. ભલે ક્રમમાં આવે, આવે ક્રમમાં, એની ક્યાં ના છે, ક્રમમાં આવે એની ના નથી. કોઈ જીવ સીધો અશુભમાંથી શુદ્ધમાં ન પરિણમી શકે. શુદ્ધ પરિણમન થયા પહેલા વચ્ચે કસાયની મંદતા વાળું શુભનું પરિણમન થઈ જાય, અને થઈ જાય છે એટલે શાસ્ત્રમાં વ્યવહારે કોઈ વાર સાધનનો ઉચ્ચારથી કથન આવે છે, એ ઉપચરિત કથન આવે છે, શાસ્ત્રમાં એવું કથન આવે. પણ કહેનારને ખ્યાલ છે કે આ ઉપચાર કર્યો છે, ક્રમમાં આવે છે એટલે એનો ઉપચાર કર્યો છે, વસ્તુતા એ સાધન નથી અને એનાથી કાર્ય થાય છે એમ ખરેખર નથી. આમ છે. અને નહીતર એ કરવું એ છૂટશે નહીં, અને એ કરવું તો આ કરવું એ થશે નહીં. આ સીધી વાત છે, એ તો બોલ ચાલે છે કે અથવા શુભ પરિણામમાં મીઠાશ રહી જાય છે. કારણ શું મીઠાશ રહેવાનું, કે એને સાધન માન્યું છે માટે, અને એને સાધન માન્યું છે ત્યારે ખરેખર એ સાધન નથી પણ એનું એ સાધ્ય છે. એ સાધન રહેતો નથી પણ એ તો જેને શુદ્ધ પરિણમન સધાય છે એના ઉપર સાધનનો ઉપચાર જાય છે બધાને, બાકી જેને શુદ્ધ પરિણમન નથી ને એને સાધ્ય થઈ ગયું છે, એ જ સાધ્ય થઈ ગયું છે, એને એ સાધનના બાને અટકવાનું કારણ બને છે, બીજું કાંઈ છે. આ જટિલ સમસ્યા છે ધર્મના ક્ષેત્રમાં. શુભ પરિણામનું શું સ્થાન એ બહુ મોટી સમસ્યા થઈ પડી છે, અને પોતે શુદ્ધ આત્મા સ્વરૂપે શુદ્ધ આત્મા હોવા છતાં એ પોતાના સ્વરૂપને ભૂલીને પોતાની શુદ્ધતાને ભૂલીને એ કોઈને કોઈ રીતે શુભને પકડવા ચાહે છે, પકડી રાખવા માંગે છે, એની એવી મીઠાશ ને મમત્વ થઈ ગયું છે કે કાંઈ ને કાંઈ એમાં કાંઈક એમાં ગણો ને કાંઈક એનું રાખો, એને કાંઈક સ્થાન ને એનું કાંઈક પદ આપો, એનું જાળવો કાંઈક, બસ પછી એમ નથી. એમ પ્રસિદ્ધ કરે છે કે એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, એવો ભાવ એમ પ્રસિદ્ધિ કરે છે કે એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન નથી. જેને શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ છે એ તો પર્યાય માત્રના કર્તૃત્વથી ખસી જાય છે, ત્યારે એને ફલાણા મલિન પરિણામ શુભના કે અશુભના કરવા એ વાત તો ક્યાં રહી છે? અરે શુદ્ધ પરિણામનું પણ કર્તૃત્વ મટી જાય છે, ત્યાં શુભનું કર્તૃત્વનો વિષય ક્યાં રહ્યો? પોતે સ્વરૂપે પરિપૂર્ણ અને કૃતકૃત હોવાને લીધે એને આ કરવું એ પ્રશ્ન ક્યાં છે? પછી તો થાય છે એનું જ્ઞાન કરવાનું રહ્યું, અને ત્યારે એને પ્રતીતિ સહિત એવું જ્ઞાન થાય છે કે આ પરિણામ ઉત્તરોત્તર શુદ્ધતાને વધારતા વધારતા પરિપૂર્ણ શુદ્ધ થઈ જવાના છે. કેમ કે હું શુદ્ધ છું એને વળગવા લાગ્યા છે. હું જે શુદ્ધ સ્વરૂપે છું એને એ પરિણામ વળગવા, મને પોતાને વળગવા એ લાગ્યા છે. પરિણામથી હું શુદ્ધ સ્વરૂપને વળગું છું એમ નહીં, પણ પરિણામ મને વળગવા લાગ્યા છે. એ વિશે સુગાનીજીએ 45 ગુણમાં એક જગ્યાએ લીધી છે કે હું આત્માનું ધ્યાન કરું છું એમ નહીં, પરિણામ મેરા ધ્યાન કરતા હૈ. મેં ધ્યાન કરતા હું ઓર પરિણામ મેરા ધ્યાન કરતા હૈ, ઉસમે ફરક હૈ, એમ કરીને એ વાત સ્પષ્ટ કરી છે. એનો અર્થ કે પોતાપણું ક્યાં સ્થાપ્યું છે તે? જો તે પરિણામમાં પોતાપણું પોતાનું અસ્તિત્વ થાપ્યું છે અને હું ધ્યાન કરવા માંગુ છું, હું પરિણામમાં હું પણ કરીને હું આત્માનું ધ્યાન કરવા માંગુ છું, એને ખરેખર આત્માનું ધ્યાન નહીં થાય. કેમ કે એ પર્યાય બુદ્ધિ ને પર્યાય બુદ્ધિ જ રહ્યો. ઠીક, હવે આપણે પર્યાય બુદ્ધિને લેતા જ સવારે પર્યાય ત્યાં આત્માના ધ્યાનના બાને પર્યાય બુદ્ધિ રહ્યો છે, અને એ પર્યાય બુદ્ધિ છે તે મિથ્યા બુદ્ધિ છે. મૂળમાં આ મિથ્યાત્વ છે. બીજા કાર્યોમાં પરિણમે ત્યારે તે પરિણામમાં અહંપણું કરે એ તો ચોખ્ખો સ્થૂળ પર્યાય બુદ્ધિ છે, પણ મારે આત્માનું ધ્યાન કરવું છે એટલે આત્મા કોક છે તારો, તારો આત્મા એ કોઈ કોક ચીજ છે એમ થઈ ગયું. એ પર્યાય બુદ્ધિ પોતાના સ્વરૂપને વિશે મોટો અંતરાય છે. ધ્યાન કરે છે પર્યાય, તો પણ તે ધ્યાન ત્યારે થાય છે કે જ્યારે દ્રવ્યમાં અહમ બુદ્ધિ થાય છે ત્યારે. હા, દ્રવ્ય તેજ હું એવું પરિણમનમાં ભાવ થવો, પર્યાયમાં એવો ભાવ થવો કે આ દ્રવ્ય તેજ હું, અને તે સમ્યક છે. કેમ કે પોતે દ્રવ્ય સ્વરૂપે છે માટે તે સમ્યક છે. એવો જે ભાવ થાય ત્યારે પરિણામ પોતાનું ભાન ભૂલે છે કે હું પરિણામ છું. એવો એવા ભાવે રસમાં આવે છે. દ્રવ્ય સ્વભાવના રસમાં, દ્રવ્ય સ્વભાવના રસમાં એવો એ આવે છે પરિણામ કે હું આ જ છું, એમાં હું પર્યાય છું ભૂલી જાય છે. એવો રસ ચડે છે સ્વભાવનો, ત્યારે એને ધ્યાન થાય છે, અને ત્યારે એ વિકલ્પને ઓળંગી જઈ શકે છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં એવો રસ ચડે છે કે હું આવો આવો હું, એનો એવો રસ ચડે છે કે એનો વિકલ્પ પણ નહીં. કેમ કે જે આવો એ નિર્વિકલ્પ છે, તો એને એને એના રસમાં વિકલ્પ તો વિરુદ્ધ ગયો એને. જ્યારે વિકલ્પનો પણ તીવ્ર રસને લઈને અભાવ થાય ત્યારે એને પક્ષાંતિક્રાંત શુદ્ધોપયોગ રૂપ સમયસાર એને જ્ઞાનાત્મા, એને પ્રત્યગાત્મા, એને પરમાત્મા એમ કહેવામાં આવે છે. 143 પરમાત્મા પરમાત્માનો બોલ દીધો. તત્વને વિકલ્પ છે, પછી વિકલ્પને એને મેળ ક્યાં આવ્યો? વિકલ્પની સાથે મેળ નથી ખાતો તત્વને. કહે છે ને ભાઈ, અમારે તમારે મેળ નહીં ખાય, તમારી લાઈન જુદી ને અમારી લાઈન જુદી, એમ નિર્વિકલ્પ તત્વની અને વિકલ્પની બેની લાઈન જુદી જુદી છે, વિરુદ્ધ દિશામાં જાય છે. પરિણામ ને પરિણામ વડે દેખ એમ નહી, પણ પરિણામ વડે ધ્રુવ ને દેખ. પરિણામ ને પરિણામ વડે દેખ એમ નહી, પણ પરિણામ વડે ધ્રુવ ને દેખ. પર્યાય છે, પર ને તો ન દેખ, પર્યાય ને પણ ન દેખ, પણ ભગવાન પૂર્ણાનંદ નો નાથ પ્રભુ ધ્રુવ ને દેખ. પર્યાય છે, પર ને તો ન દેખ, પર્યાય ને પણ ન દેખ, પણ ભગવાન પૂર્ણાનંદ નો નાથ પ્રભુ તેને પર્યાય થી દેખ, પણ તેને હું પણ એ દેખ એમ તેને તું જો તારી દ્રષ્ટિ ત્યાં લગા. છ મહિનાઓ અભ્યાસ કર અંતર્મુખ તત્વને, અંતર્મુખના પરિણામ વડે દેખ. અંતરમાં પ્રભુ પરમેશ્વર પુત્ર બિરાજે છે, તેની એક વાર છ માસ તો ખાસ ત્યાં શું છે, બીજી ચપળાઈ અને ચંચળાઈ છોડી દઈને, બીજી ચંચળતા અને ચપળતા છોડી દઈને અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ સિદ્ધ સદ્રશ પ્રભુ છે, તેને છ માસ તપાસ અવલોકન કર. છ મહિના પછી એક છ મહિના જ અવલોકન કરને આવડી મૂકી જિંદગીમાં જો, પછી તને સિદ્ધ પદમાં કેવું બેસવાનું મળે છે. બહારમાં હારા એરોપ્લેનમાં બેસવાનું મળે તો રાજી રાજી થાય, આ સિદ્ધ પદમાં બેસવાનું મળે છે. છ મહિના તપાસ, છ મહિના તપાસ મહિનાની અંદર ના તો બહુ મંદ પુરુષાર્થ હોય એને છ મહિના લાગે છે. ખરેખર અંતર તત્વને દેખવું એમાં શુભ ભાવ કરવો એવી ક્યાં વાત આવી છે? અંતર તત્વને જોવું, અવલોકવું, એમાં હું પણ કરવું, હું પણ થવું, કરવું થવું જે એક જ પ્રાર્થના, એમાં શુભ ભાવ કરવો એવી વાત આવી છે? એ વાત નથી. પર્યાયનો વિષય ચાલે ત્યારે કથન શૈલી એવી જ આવે, પણ આશય છે એમ છે. આશય પર્યાયના કર્તૃત્વનો ક્યારે પણ ન હોવો જોઈએ, જ્ઞાનામૃતના ઉપદઘાતમાં એ વિશે સ્પષ્ટ એવી રીતે આવશે. પાતો તો એવી રીતે આવશે, કેમ કે પ્રયોજન તો પર્યાયને સુધારવાનું છે, એટલે સર્વજ્ઞાનીઓ એ રીતે કથન કરે છે. છતાં પણ ક્યાંય પર્યાયનું કર્તૃત્વ છે એ વાત તો મૂળમાંથી જ બાદ રાખીને ચાલે છે. એવું લાગે પ્રત્યક્ષ જ્ઞાની નો યોગ હોય તો અર્પણતા ઘણી આવવી જોઈએ, સર્વાર્પણ બુદ્ધિ આવવી જોઈએ, એવી ચર્ચામાં ચાલે છે. તો એમાં કહ્યું કે નિમિત્તાધીન દ્રષ્ટિની વાત દેખાય, અને સ્વરૂપની ભાવના અને લગ્ન હોવી જોઈએ, અને સ્વરૂપનો પુરુષાર્થ હોવો જોઈએ, એ બધી પર્યાયની વાત આવે ત્યારે પર્યાયને કરવાની વાત લાગે છે. અને અહીંયા તો આખી પર્યાયમાં અહમ પણ ઉડાવી દેવું છે એ વાત આવે છે. આ બધાનો ભેદ કેવી રીતે છે આ પ્રશ્ન છે. મુમુક્ષુ કક્ષાના જીવોને ઉદ્દેશીને લખાયેલા અથવા કહેવાયેલા વચનો ઉપદેશાત્મક અથવા આદેશાત્મક હોય છે. ઉપદઘાતમાં આવાતું પ્રયોજનવશ આ પરમાગમોમાં અથવા જ્ઞાનીઓ દ્વારા આ પ્રકારે કથનની શૈલી હોય છે. તેમાં પર્યાયનું કર્તૃત્વ થાય છે તેવું જરા પણ વિચારવા યોગ્ય નથી. મારી સાહેબ, આવા વચનો આ શાસ્ત્રમાં આવશે કે એકાંતે જ્ઞાનના વિષયમાં બસો છે ને પત્રાવલી, જ્ઞાનની પ્રાપ્તિ જેને ઈચ્છવી તેને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ વિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિષ્ઠા નથી. નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ, શું વાત છે? શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે તો જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી. જો તારે જ્ઞાનની શ્રેણીમાં આવવું હોય તો આ પ્રકાર છે. તો એને એમાં નિમિત્ત પ્રત્યેનો વિષય નથી, ખરેખર તો એને સ્વભાવનો આદર છે. જેણે જ્ઞાનીને ઓળખા છે એણે એ જ્ઞાનીને એમ ઓળખા છે કે ઓ આ આત્માએ અંતરંગમાં કેવો અપૂર્વ પુરુષાર્થનું પરાક્રમ કર્યું છે કે અનાદિથી બહિર્મુખ ભાવે ભટકતી પરિણતીને ફેરવી તોડીને અંદરમાં વાળી લાવ તો ખરો, તું તને સમજણ પડે, પાણી ઉતરી જાય તારું. અનાદિકાળથી એક ક્ષણ પણ અંદરમાં વળ્યો નથી, તે આખા જગતને લાત મારીને અંદરમાં આવ્યો છે. એનું શું અપૂર્વ કોઈ પરાક્રમ છે? એ પુરુષાર્થની શ્રેણીમાં આવ તો ખબર પડે કે આ પુરુષાર્થનું ચીજ છે. એને અર્થે એને વંદન કરે છે, એને અર્થે એને બહુમાન કરે છે. એમ એમાં સ્વભાવનો આદર છે. વ્યક્તિનો આદર નથી, પણ એમાં સ્વભાવનો જે આદર છે એને અંતર સ્વભાવનો આદર છે. જેને એને બાહ્યમાં એવો સ્વભાવનો આદર હોય છે. જ્ઞાનીનો આદર એટલે સ્વભાવનો આદર છે. જેને અંતરંગ સ્વભાવનો આદર છે એને બાહ્યમાં એવો સ્વભાવનો આદર આવે છે. એવો જ એની સાથે મેળ છે અંદર બહાર. એક જગ્યાએ તો એવું લખે છે કે એક વાત તો સ્પષ્ટ છે એમ કે છે, આ જીવ પર પદાર્થની સાથે સંબંધ કરે છે ત્યારે એને બંધન થાય છે, અને પર પદાર્થનો સંબંધ છોડે છે અને આત્મામાં આત્મબુદ્ધિ કરે છે. એવો પરમાં નિર્બુદ્ધિ કરે છે ત્યારે બંધાય છે, આવા શબ્દ છે, અને આત્મામાં આત્મબુદ્ધિ કરે છે ત્યારે એ છૂટે છે. જેને આવો છૂટવાનો માર્ગ વિચારવો વિતરૂપ લાગ્યો છે કે આ મારા હિતનું કારણ છે, મારા કલ્યાણનું કારણ છે, એને શું કરવું ઘટે છે એમ કરીને એક વાત લખી છે કે એવું જ્ઞાન જે આત્મામાં ઉદય પામ્યું હોય એવા જ્ઞાનીની દાસાનું દાસપણે તેને અત્યંત ભક્તિ કર્તવ્ય છે. બહુ લખે છે. અને તે જ શ્રેય છે એમ કહ્યું છેલ્લો વચન. સર્વજીવ આત્મા પણ એ સંભાવી છે, બધા આત્મા સરખા છે, ચિત્ત ભગવાનથી માંડીને નિગુજ પર્યંત. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, પરિભ્રમણ ટાળવાનો, જન્મ મરણ ટાળવાનો, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. ભૂમિકા જેમ કરેલું છે, શું કરેલું છે, એને સ્વભાવની મુખ્યતા કરી છે. એટલી જે ભક્તિ આવે છે એમાં સ્વભાવની મુખ્યતા રહી છે, એમ વાત છે. ત્યાં પર્યાયનું કર્તૃત્વ થાય છે એમ નથી, તો પછી કેમ લેવું એને હવે? એટલી ચોખવટ અહીંયા નાખી છે ઉપદઘાતમાં, કે તેવું જરા પણ વિચારવા યોગ્ય નથી. પ્રયોજનની દ્રષ્ટિ વાળા જીવો, જેને પોતાના નિજહિતનું પ્રયોજન છે, એવા જીવો કઈ રીતે આ વાતને લે છે? એક વાત નાખી છે એમાં, કે પર્યાય વિષયક આવા જે બોધ વચનો છે તેને સ્વલક્ષે અંતર મેળવણી અર્થે એને અવગાહે છે કે આવી લગ્ન અહીંયા ઉપજી છે, આવી ભક્તિ આવે છે, આવી ભાવના થાય છે, સ્વરૂપ ભાવના આવી વર્તે છે, પ્રયોજનનો દ્રષ્ટિકોણ છે, અંતર શોધાવી છે, એ મેળવણી એમ કરે છે. આવી પર્યાય કરવી એમ એને લેવાનું નથી, એને મેળવવા માટે પર્યાયનો તમામ વિષય ફક્ત મેળવવા માટે છે. કરવા ફરવાની કોઈ વાત કરી નથી. એટલે કોઈ વખત તો વચન પ્રયોગ ત્યાં એવો આવે કે આમ થવું ઘટે છે, ન થતું હોય તો આમ થવું ઘટે છે, એટલી વાત છે એમ એને વિચારમાં આવે, સમજાય કે આમ થવું ઘટે છે, આ ઉણપ છે, આટલી ઉણપ છે, આટલું નિશ્ચયનું જોર માર્યું છે સુગાનીજીએ 645માં એક વાત નાખી છે. ભગવાનના મંદિરમાં સોનગઢમાં ભક્તિ ગઈ ત્યારે એમ કહ્યું કે એ અપેક્ષા એ મારા પરિણામમાં આ જાતની ક્ષતિ છે. કેટલા નિશ્ચયના જોરમાં હતા, છતાં આમ તો બેંકને એમને ભક્તિ કરતા જોયા, તે દિવસે ભક્તિ કરા ખૂબ રસથી ચાલી હતી, સાથે હતો, પછી બહાર નીકળીને જવા ભક્તિ બહુ સરસ ચાલી, મેરે મેં એક પ્રકારથી ક્ષતિ એમાં નાખ્યું છે, બહુ ઈરાદાપૂર્વક નાખ્યું છે. એની અંદર બહારમાં ને અંદરમાં એને જોવાનું અવલોકન કયા પ્રકારનું છે, કે વર્તમાન પરિણામને એ ક્ષતિ હોય તો ક્ષતિ જાણે છે, પુરુષાર્થ અલ્પ હોય તો ઓછપ હોય તો ઓછપ જાણે છે, દોષ હોય તો દોષ જાણે છે, એવું પોતાના અવલોકનમાં એને બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન વર્તતું હોય છે. જ્ઞાન ચોખ્ખું થયું છે કે નહીં? સમ્યક જ્ઞાન તો એને કહીએ કે જે જ્ઞાન ચોખ્ખું હોય, સ્વચ્છ હોય, દોષને દોષ ન જાણે એ જ્ઞાન ઘણું મલિન છે, સ્થૂળ છે, કે જાડી ચીજને પણ જોઈ શકતું નથી. આ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા વાળું જ્ઞાન, દોષને ન જાણે કે એને જાણ્યા જ્ઞાન એ મેળવણી અર્થે અવગાહે છે કે જેને લીધે અયથાર્થતા થાય નહીં, અથવા પર્યાયના કર્તૃત્વમાં પણ દ્રઢતા થાય નહીં. એ વાતે નાખી છે, પર્યાયના કર્તૃત્વનો રસ એ જ મૂળ મિથ્યાત્વ છે. એ સિદ્ધાંત મુખ્ય રાખીને જ અંતર મેળવણી યથાર્થપણે થઈ શકે છે, નહીતર તો એની મેળવણી પણ પર્યાય વિષય બરાબર રહેતી નથી. એને કરો કર્તૃત્વ આવી જાય છે, આવું કરો, આવું કરો, આવું કરો, આવું કરો. તેથી ઉપદેશિત વચનોથી આમ કરતા કરતા થઈ જશે તે કહેવાનો અભિપ્રાય હોતો નથી, એને સાધન બનાવવાની વાત નથી, એમ કેવું છે. બધા શુભ ભાવ છે ને, ભાવના આવે છે, એ પ્રકારને ભક્તિના ભાવ આવે છે તો શુભ ભાવ છે ને, કે કરતા કરતા થઈ જશે એમ કહેવાનો બિલકુલ અભિપ્રાય નથી. તેવો અંતરાશય જ્ઞાનીઓના વચન ગાંભીર્યમાં સહજપણે રહેલો હોય છે. એવો આશય બરાબર આશય પકડીને ચાલવું જોઈએ, નહીતર એને પર્યાયના કર્તૃત્વમાં આવી જતા વાર લાગે નહીં. પછી આ શુભને શુદ્ધતાનો વિષય લીધો છે તેમાં, કે તદુપરાંત કોઈ પણ શુભરાગ શુદ્ધ પર્યાયનું કારણ નથી અને જીવની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે, અર્થાત પૂર્વ પર્યાય તે ઉત્તર પર્યાયનું નિશ્ચય કારણ નથી. એ સિદ્ધાંત અખંડ છે. તેમ છતાં મોક્ષ માર્ગના પ્રવેશ દ્વાર રૂપ સમ્યક દર્શન પામનાર જીવની યથાર્થ યોગ્યતા થયા વિના, એટલે એ ભાવના આદિમાં એ આવ્યા વિના, નિશ્ચય આદિ થયા વિના મોક્ષ માર્ગની શરૂઆત કદી થતી નથી, અર્થાત સ્વાનુભવ રૂપ સ્વસંવેદનની ઉપલબ્ધિ તેને થતી નથી. તેવો નિર્દેશ શ્રીમદજીના વચનોમાં અથવા કોઈ પણ જ્ઞાનીઓના વચનોમાં રહેલો છે અને તેનું યથાર્થતાથી જ્ઞાન કરવું, સમજવું એને પ્રયોજનમાં ઉપકારી થાય છે. નાના મૃતના ઉપદ્ઘાતમાં થોડી ચર્ચા કરી છે આ વિશે. શુભ ભાવ છે પણ મુખ્યપણે શુભ ભાવ છે, પણ શુભ ભાવની ગૌણતા શરૂ થાય છે જેનું લક્ષ્ય શુદ્ધાત્મા ઉપર છે, ત્યારથી એને શુભ ભાવ હોવા છતાં અને શુદ્ધિ નહીં થઈ હોવા છતાં શુભ ભાવની ગૌણતા ચાલુ થઈ જાય છે. કેમ કે એના લક્ષમાં આવેલું જે શુદ્ધાત્મ તત્વ છે એની મુખ્યતા થઈ, અથવા સ્વભાવની મુખ્યતા થઈ. તો જે સ્વભાવની મુખ્યતા ગૌણતા છે એ ઉપર આખો આધાર છે. જ્યાં સુધી શુભની મુખ્યતા છે ત્યાં સુધી શુદ્ધ સ્વભાવ ગૌણ થઈ જાય છે, અને શુદ્ધ સ્વભાવ ગૌણ મુખ્ય થયો ત્યાં શુદ્ધ ભાવ ગૌણ થઈ ગયા. જ્યાં શુદ્ધ સ્વભાવ મુખ્ય થયો ત્યાં શુભ ભાવ ગૌણ થઈ ગયા. હવે ઇંજણ શુભ અશુભ અને શુદ્ધતા નહીં કરે, પણ મુખ્ય ગૌણને તો વિચારે નહીં, આખું પડખું જ બીજું લેવાનું છે એમ લાઈન ફરે છે. સ્વભાવ છે પણ એમાં શું છે કે લક્ષ્ય જુદું છે. મુખ્ય લક્ષ્ય છે એનું શુદ્ધાત્મા ઉપર, એટલે એને જે શુભાવ ઊંચામાં ઊંચી કક્ષાના થાય સ્વરૂપ ચિંતવનના સ્વરૂપના લક્ષ્ય તો પણ એ ગમ. એ મુખ્ય વાત છે કે શુભ થાય છતાં શુભ ગમ રહે, એ મુખ્ય વાત છે. એટલે તો કહ્યું કે શુભ તે મિથ્યાત્વ નથી, પણ એમાં મુખ્યતા કરવી એ મિથ્યાત્વને દૃઢ કરવાની વાત છે. મિથ્યાત્વ તો છે જ અનાદિનો, પણ એની મુખ્યતા કરતા એને મિથ્યાત્વને દૃઢ કરે છે, અને એને ગૌણ કરે તો એનો મિથ્યાત્વ રસમંદ થાય છે, મિથ્યાત્વની શક્તિ મંદ થાય છે, દર્શન નો મંદ થાય છે અને ગળીને નાશ થઈ જાય છે. બ્રહ્મની મુખ્યતા કરવી નથી, એને એનું સ્વરૂપ વિચારવું જોઈએ કે આનું સ્વરૂપ શું અને મારું સ્વરૂપ શું, શુભ ભાવ એનું સ્વરૂપ શું અને મારું સ્વરૂપ શું, હું મોટો કે એ મોટો, મારી અધિકાઈ કે એની અધિકાઈ, બસ સીધી વાત છે. અધિક પણ હું કોને કરવું છું, અથવા શું પરિણામમાં મીઠાશ રહી જાય છે અને મીઠાશ રહી જાય છે ત્યાં સુધી મુખ્યતા થઈ જાય છે અને મુખ્યતા રહી જાય છે, એમ ખાસ પ્રકારની પાત્રતા વિના જીવ અનેક પ્રકારથી અટકી જાય છે. આ તો મુખ્ય મુખ્ય પ્રકારો લીધા, પણ આવા અનેક પ્રકાર અટકવાના છે કે જેને જીવ અટકી જાય છે અને એને તત્વજ્ઞાનનો વિષય સંયોગમાં એની સામે આવ્યો હોવા છતાં એ નિષ્ફળ જાય છે, એની સફળતા એને થતી નથી. તો કાલે થોડો વિષય કીધો હતો, જેને એ પોતાનું હિત જ કરવું છે એ પોતાનો આત્મા જ જીવીએ છીએ અને આ જગત માંથી એ સિવાય એને કઈ ભેળવું જોઈતું નથી. એને ખાસ પ્રકારની
પાત્રતા
બાવો અંદર થી તો બાવો થવું પડે, બહાર થી થાય કે ન થાય. અંદર થી તો એને એક વાર મારે કઈ જોઈતું નથી. જગત ને અનુકૂળતા ના સુખ જોઈતા નથી, જગત ના માન સન્માન ના સુખ જોઈતા નથી. એ બધા ખરેખર સુખ નથી પણ મારે માટે દુઃખ છે. એ બધું એને સ્પષ્ટ ભાષું તો એમાંથી નીકળી શકે, નહીં તો હલવાયેલો નીકળી શકે હું નથી. એવો હલવાનો છે કે એને જેવી આત્મા જ જોઈએ છે એમ ન આવે, એ પાત્રતા વિના ક્યાંય પત્તો લાગે હું. પાત્રતાના બીજા એક કિસ્સા બોલ આવી ગયા છે આપણામાં. કેટલાય પડખાથી વાતો આવી, કુદરતે થયું છે શું કે અનેક પડખાથી વાત, હજારો માણસોએ આવ્યા, હજારો પ્રશ્નો પૂછ્યા અને હજારો વાત નીકળી ગઈ. ખરેખર તો શૂન્ય જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાનની લબ્ધિ છે. ઉપયોગ રૂપ તો ક્યારેક ક્યારેક જે કોઈ થવાનું હોય તે પ્રકારે જ્ઞાનનું થાય, એમાં કોઈ જિજ્ઞાસો હોય, અંતરથી પ્રશ્ન પૂછે, અંતરની મૂંઝવણમાંથી પૂછે, ત્યારે એમાં જ્ઞાનીનું હૃદય બહાર નીકળી જાય. એટલા એ ઉપકારી ને કરુણાર્દ્ર હોય છે. આ ઉપકારની વાત આવે ને, આ એટલા ઉપકારી હોય છે કે કોઈ જો જિજ્ઞાસામાંથી પૂછનારો નીકળે તો આખું હૃદય ઠાલવે છે, આત્મા હથેળીમાં કાઢીને દેખાડે એમ કહેવાય છે. હસ્તામ હસ્તામ લખવત, હાથમાં જાણે આત્મા કાઢીને દેખાડતા હોય એવું આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કરે. અને જ્યાં જ્યાં એ આત્માને પહોંચવા માટેની તકલીફો હોય, અડચણો હોય, એ બધાને દૂર કરી દે, કાંટા રસ્તામાંથી બધા કાઢી નાખે, સ્વચ્છ રસ્તો થઈ જાય, એવી સ્પષ્ટ વાત. એટલે માર્ગની વિધિ, સ્પષ્ટ વાત એટલે માર્ગની એવી વિધિ પણ જ્ઞાનીઓના વચનમાં પ્રસિદ્ધપણે આવતી હોય છે. એ જ એમની વિશેષતા છે, માર્ગની વિધિ આવે છે. એ બહુ સૂક્ષ્મ વિષય. આત્મા આવો છે એમ કહેતા આમ જોવો એને એ વાત એની અંદર આવી જાય છે. એ આમ જોવો એવું જે જ્ઞાનનું કાર્ય છે એમાં શુભ કરવું, એ વાત ક્યાં વચમાં આવે? ફલાનું શુભ કરવું એમ ક્યાં કઈ વચમાં આવે? આત્માને દેખાડે છે, આત્માને જોવાનું કે છે એમ. મન પુરુષાર્થના કાળમાં તો જ્ઞાનીઓને પણ શુભ ભાવનું ઉપજનું થાય છે, પણ તેથી કાંઈ એની એમને મુખ્યતા થાય છે એવું કોને કહ્યું? એવી મુખ્યતા એમને કદી થતી નથી. મુખ્યતા કરી જ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તો મુખ્યતા કરે છે. કે કઈ રીતે કરે છે તપાસે? કઈ રીતે કરવી એમ ક્યાં પૂછે? કઈ રીતે કરે છે એ જ તપાસે નહીં તો એને સમજાઈ જાય કે આ મુખ્યતા તો હું કરું છું ને આ રીતે કરું છું. કઈ રીતે કરું છું કે આ રીતે કરું છું એની વ્યાખ્યા ગોઠવવી, એના કરતા એના અનુભવને તપાસે. તો અનુભવની લાઈન તો હાથમાં આવે, અનુભવ કરવા માટે તો અનુભવની લાઈને ચડવું જોઈએ. વાતચીતે ચડવું એના કરતા અનુભવને જોવો શું ખોટો દુખાવો? એવું દરેક માટે શ્રદ્ધા એમ ઊંધી કરી રહ્યો છે. શ્રદ્ધા કેમ કરવી એમ પૂછે છે. પુરુષાર્થ ઊંધો કરી રહ્યો છે. પુરુષાર્થ કેમ કરવો એમ પૂછે છે. પણ એ બધું થઈ રહ્યું છે એને જો ઊંધો ને અવળો તો એની વિશેષતા છે. મૂળ તો વસ્તુ તો સામાન્ય છે કે શ્રદ્ધા સામાન્ય, જ્ઞાન સામાન્ય, પુરુષાર્થ સામાન્ય, બધું સામાન્ય તો છે કે નહીં? સામાન્યના સ્વરૂપે ઓળખે તો હવળું થાય, એનું સામાન્ય તત્વ પકડે એટલે હવળું થઈ જાય. અવળું ને સવળું તો એની વિશેષતાઓ છે. કોમન ફેક્ટર પકડવો જોઈએ. એ દિશા અંતર્મુખ ની જે દિશા છે એ પોતાના સ્વરૂપ ની ઓળખાણ થી પકડાય છે, ત્યાં સુધી એને દિશા હાથમાં આવતી નથી. એ સ્વભાવ વ્યક્ત, જે સ્વભાવ જ્ઞાન લક્ષણ માં રહેલો જે વ્યક્ત સ્વભાવ, એ જયારે એને ઓળખાય છે ત્યારે એને અંતર તત્વ ઓળખાય છે, અને ત્યારે એની દિશા પલટો મારે, ત્યાં સુધી દિશા પલટો મારતી. શું ભાવ છે? સન્મુખ મિથ્યા દ્રષ્ટિ ને શુદ્ધ પરિણામ નથી. શું ભાવ છે? ગણતા છે અને દિશા બદલાઈ ગઈ છે. તમને સન્મુખ એને કીધો છે એટલે દિશા બદલાઈ ગઈ છે. દિશા પહેલા બદલાય, આજના દશા બદલાય, એનો ક્રમ છે. એટલે પહેલા કઈ રીતે આમાંથી દિશા બદલાઈ જાય એ વાત એના સમજણમાં આવી જોઈએ.